સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 30/11/2014.
વચનામૃત ગઢડા પ્રથમ 73, કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1876ના ચૈત્રવદી અમાસને દિવસ રાત્રિના સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્તક પર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ 4 તથા 50ને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વીર્ય એ જ કામનું રૂપ છે. પછી આશંકા કરી છે, વીર્ય તો 7 ધાતુ માઇલો ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય અને તે વીર્યની ઉત્પત્તિ શાણે કરીને છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોવહા નામે નાડીને વિશે મન રહ્યું છે, તે મનને વિશે જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે ત્યારે જેમ દહીં હોય તે રવાઈએ કરીને મથાય, ત્યારે ઘી હોય તે સર્વ ઉપર તરી આવે છે, તેમ સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઈને મનોવહા નાડીને વિશે ભેળું થઈને શિષ્ન દ્વારે આવે છે અને જેને વીર્ય શિષ્ન દ્વારે ના આવે તે ઉર્ધ્વ રેતા પુરુષ કહેવાય અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડાને વિશે સ્ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહીં, તે માટે ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી કહેવાણા ને કામને જીત્યો, માટે વીર્ય તે જ કામનું રૂપ છે. જેણે વીર્યને જીતીને વશ રાખ્યું તેણે કામને જીત્યો. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જ્યારે એ દેહને બાળી દે છે ત્યારે સપ્તધાતુ દેહ ભેળા બળી જાય છે, માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેળે વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઈએ, ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સૂક્ષ્મદેહ ભેળું વીર્ય રહે છે, તે સૂક્ષ્મદેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. જેમ ભૂત હોય તે સૂક્ષ્મદેહ પ્રધાન હોય, પછી સૂક્ષ્મદેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે અને તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે, માટે સૂક્ષ્મદેહ ભેળું જ વીર્ય રહે છે. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, શિવજી ઉર્ધ્વ રહેતા હતા પણ મોહિની રૂપને જોઈને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહીં, માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શિવજીને પણ એટલી યોગ કળામાં ખોટ કહેવાય છે અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહીં, માટે આ સંસારમાં દ્રઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો આપણે આશ્રય છે, તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થઈશું. અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું જતન કરે છે અને શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું તેવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નહીં, માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું જતન કરવું. પછી શુકમુનિએ પૂછ્યું છે, દ્વારિકામાં 16108 જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિશે 10-10 પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશ્રયા હતા, તે સાંખ્યમતવાળો હોય તે દેહ ઇન્દ્રિયો મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે ને તે ક્રિયાએ કરીને હર્ષશોકને પામે નહીં એ મતને ભગવાન આશ્રયા હતા, માટે ભગવાનને નિર્લેપ કયા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશ્રયા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે. એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થતા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિશે તો યોગકળાને આશ્રય હતા, તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું. એ ઠેકાણે તો પોતાને વિશે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું, તે શ્રીમદ ભાગવતમાં કપિલ દેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી. માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી છે, અમે યમુનાજીને કેમ ઉતરશું? પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે, યમુનાજીને એમ કહેજો છે, જો શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલ્યો છે, અમારે આડા યમુનાજી છે તે અમે ઘેર કેમ કરીને જઈશું? પછી ઋષિએ કહ્યું છે, કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું છે, અમે યમુનાજીને એમ કહ્યું છે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. એટલે યમુનાજીએ માર્ગ દીધો, પણ હવે કેમ કરીને ઘેર જઈએ? પછી દુર્વાસા ઋષિ બોલ્યા છે, યમુનાજીને એમ કહેજો છે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. ત્યારે ગોપીઓના મનને વિશે અતિ આશ્ચર્ય થયું, પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા, માટે બ્રહ્મચારી હતા. અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા, જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિશે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા. અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું, માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહીં. અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે, પણ યોગ કળાએ કરીને ઉર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે. અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાઠ થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહીં. અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે, તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે. અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે, પછી તે વીર્યને ઉર્ધ્વ રાખવાને સારું અમે બે પ્રકારની જળબસ્તી શીખ્યા હતા અને કુંજર ક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારું કેટલાક આસન શીખ્યા હતા. અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાઠ થવા પામે નહીં. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે શરીરમાંથી પરસેવો જ નીકળે નહીં અને તાળ તડકો પણ લાગે નહીં. પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વાળ્યા સારું બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા, તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહીં. માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચ વિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીં, અંતે જાતો નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય પછી એમ વિચારે છે, હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે, માટે હું ક્યાં ને એ પિંડ બ્રહ્માંડ ક્યાં? અને મારા ઇષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન, તે તો અનંતકોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર, તે થકી પણ પર છે, તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે. એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય, ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહીં. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિશે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી. તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહીં, અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહીં. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે, અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણવામાં આવતો નથી. અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. જે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે, અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારખું પણ નથી. અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે, અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ ભાઈને મનમાં એમ સમજાવે છે. જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી તેવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે, જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વદોષ થકી રહિત થાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરટનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરટનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે, અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખીઓ મટે નહીં. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ ધન સ્ત્રી અલંકારાદિક તથા ખાનપાનાદિક છે તે કોઈમાં મહારાજને હેત નથી, અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે. અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે, અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે, અને છેટે રહે તે પણ એમ ન જાણે. અને આ વાત સમજાય પણ તેને જેને આત્મનિષ્ઠા હોય, અને તે આત્માને વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય, અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિશે વાસના રહેતી નથી, અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે, અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે. તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે બુઠ્યો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં, અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં, તેમ જેણે આત્માનો અને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષય સુખને વિશે આનંદ થાય નહીં. અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે. અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે, અને સમાધિ થયા કેળે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી, અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે. તેમાં એક તો જો કઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે, અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે, અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્ય સખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિશે ન્યૂનપણું સમજે, અને બ્રહ્મમાં અધિકપણું માની લે એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમય જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાજ દુઃખ થાય અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે તેને વિશે અધિક અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હટે નહીં. અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય છે, જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાઉં. એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે, અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારે સમીપે રહેતો હોય તોય લાખો ગાઉ છેટે છે, અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે છે, શું જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે. એવી રીતે મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 73મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 3 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 70મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે. સ્વામીએ વણથળી જાતા વાત કરી જે હવે તો સર્વ કામ થઈ રહ્યું છે. કેમ જે સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂક્યું છે, ને હવે તો ખોતરીને દુઃખ ઉભા કરો તો છે. જેમ એક વાંદરાનું આળું જોઈને બીજા વાંદરા ખોતરીને દુઃખ કરે છે, તેમ તમે પણ ભેગા થઈને ખોતરીને દુઃખ ઉભા કરો તો છે. એમ કહીને બોલ્યા, જે જુઓ ને સર્વોપરી મહારાજ, ને સર્વોપરી આ સાધુ, ને સર્વોપરી આ સ્થાન, તેને વિશે દુઃખ રહેશે ત્યારે કે ઠેકાણે દુઃખ ટળશે? નહીં જ ટળે. માટે જેને સુખિયા થવું હોય તેને આ બરોબર કોઈ નથી. એમ કહીને બોલ્યા, જે જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભળી આવે છે. કેમ જે મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે. ત્યારે કાશીરામે પૂછ્યું, જે જેને મહારાજના દર્શન થયા હોય તેને તો સાંભળે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય તેને શું સાંભળે? ત્યારે સ્વામી બોલ્યા, જે આપણે ક્યાં પરોક્ષ છે, આપણે તો સંત દ્વારા પ્રત્યક્ષ છે. તે દર્શન દે છે, વાતું કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહીં. એ સિદ્ધાંત વાત છે. વાત 71મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે. મતપંથ વાળે લાખ લાખ યોજનના કુવા ગાળ્યા છે, તે નીકળાય જ નહીં. તે શું તો જુઓ ને, કુંડા માર્ગી વાળે વટલવું ને વ્યભિચાર, તેણે કરીને જ મોક્ષ માન્યો છે. તે શું શાસ્ત્રનો મત છે? ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા છે, એ પણ શાસ્ત્રનો મત નથી. ને શક્તિ પંથ વાળે તો માંસ ને મદિરા તેણે કરીને મુક્તિ માની છે. તે શું?
પીત્વા પીત્વા પુનઃ પીત્વા પીત્વા પતંતિ ભૂતલે ઉત્થાય ચ પુનઃ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે.
એ શ્લોક બોલીને કહ્યું છે, એ શાસ્ત્રનો સનાતન મત નહીં. ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન જ નથી, ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે, પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું. તે તો જેમ છોકરાનું નાળ કરતા ગળું કાપી નાખ્યું તેમ થયું, ને તેને તો જેમ એકડા વિનાના મીંડા, ને પુત્ર વિનાનું પારણું, ને જીવ વિનાની કાયા, ને મણમાં 8-5 શેરીની ભૂલ એમ છે. અને આ જગતમાં મોટા ગુરુ કહેવાય છે, પણ તેના પાપ તો મુખ થકી કહેવાય નહીં. અને ભક્તિનો તો ઉપર આડંબર, ને પાપની તો બીક જ નહીં. તે શું તો માં બેન દીકરી તેની ગમ જ નહીં. એવા પશુના ધર્મ પાળે છે, એમ કહીને વળી બોલ્યા, જે મત માત્ર આજ હમણાં જ બગડ્યા છે એમ નથી, એ તો મૂળમાંથી જ બગડેલા છે, એમ કહીને કહ્યું, જે આ મૂળ દ્વારા છે તે નાનો હોય ત્યારે એ કંઈ ચોખ્ખો હશે? ત્યારે રૂપશંકરે કહ્યું, જે ના મહારાજ, એ તો મૂળમાંથી જ બગડેલો છે. ત્યારે સ્વામી બોલ્યા, જે વાત તો નિરંતર કરીએ છીએ પણ આજ તો ટીકા કર્યા છે. ત્યારે સૌએ કહ્યું, જે આવું તો સમજાતું જ નહોતું. વાત 72. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે સ્વામીએ કલ્યાણભાઈ આગળ વાત કરી, જે આજ તો સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહીં, ને જો કહીએ તો માન્યામાં આવે નહીં. ત્યારે કલ્યાણભાઈએ કહ્યું, જે સત્સંગનો મહિમા તો બહુ છે. ત્યારે સ્વામી બોલ્યા, જે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે એ કરતા તો આજ સત્સંગીના છોકરા સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ ગણું અધિક દૈવત જણાય છે. તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ ને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ? તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે, જે હું મારા મહિમાના પારને પામતો નથી તો બીજા પામશે કેમ? એમ કહીને બોલ્યા, એ શ્લોક બોલીને કહ્યું, જે બળ તો બહુ દેખાડ્યું પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું. એમ જાણતા આ એ શ્લોક કોઈનો જણાય છે પણ પોતાના બળનો નહીં, એમ કહીને વળી બોલ્યા, જે આજ તો સત્સંગમાં ડોસ્યું હશે તે પણ હજારો જીવનું કલ્યાણ કરશે, તો બીજાની તો સી વાત કેવી? એવી રીતે બહુ વાત કરીને નાવા ઉઠ્યા. વાત 73. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે સ્વામીએ એક ભક્ત સામું જોઈને વાત કરી, જે ભગવાન ને મોટા સાધુ જ્યારે ઉદાસી થાય ત્યારે એમ જાણું, જે હવે મુમુક્ષુના કર્મ ફૂટ્યા. એમ કહીને બોલ્યા, જે આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો, ને હવે તો દેશકાળે કરીને ભેગું રહેવાય કે ન જ રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરવા શીખો, તો એક પળ માત્ર નોખા જ નથી, એમ જાણું. એમ કહીને વળી બોલ્યા, જે અક્ષરધામનો મુક્ત હોય, સ્વાધીન થકો અહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ એને સત્પુરુષનો સંગ ન હોય તો જડ સંજ્ઞાને પામી જાય છે, અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે છે. નિકર તો જેમ આ દેશના વાણિયા પરદેશમાં જાય છે ત્યાં કાફરિયું રાખીને રહી જાય છે, તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ આ લોકમાં બંધાઈ જાય છે. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થતી, ને મહારાજને ત્રણેય અવસ્થામાં દેખતા, તોય ત્રણ ઘર કર્યા પણ પોતાની મેળે નીકળાણું નહીં, પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું. એવો આ લોક છે. તે સારું તો મહારાજ અક્ષરધામ ને અનંત મુક્તે સહિત પધાર્યા છે, માટે સમાગમ કરી લેવું જેથી મહારાજની સેવામાં રહેવાય. નીકળતો ઘરો ઘર કાફર્યું છે તેની સેવામાં રહેવાશે, એમ કહીને બોલ્યા,
કરણા વચન કહું છું રે, કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવા અનુપ, ખરે મને જે જન ખાવશે રે, આવું જય ઔષધ, જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થશે સદ્ય.
એટલી વાત કરીને ધર્મશાળામાં આસને પધાર્યા. વાત 74. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી, જે એક દિવસ મહારાજે મને કહ્યું, જે કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટ્યું લાવીએ. ત્યારે મેં કહ્યું, જે કાળ પાડશો માં ટૂંટ્યું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે બેની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું, જે મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં, ને વળી બોલ્યા, જે એક દિવસ મેં મહારાજને કહ્યું, તમારા ઘરમાં અંધારું કેમ છે? જે ખેડૂત કમાઈ કમાઈને મરી જાય ને તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે, ને ખેડૂત ભૂખે મરે છે, તે દિવસથી મહારાજની દ્રષ્ટિ થઈ છે. જે ખેડૂના ઘરમાં હોય ત્યારે મૂંગું, ને વેપારીના ઘરમાં જાય ત્યારે સૂંગું થાય છે. તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને રૂના ડૂચા લઈ જાય છે, ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે. એવું કર્યું છે પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે આપણે આવું ક્યાં હતું, ને હજી રાત્રિ પ્રલય સુધી થશે. પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતું જ કરાવી, એમ કોઈ કરશે નહીં અને કરાવશે પણ નહીં, એવો માયાનો મોહ છે, એમ કહીને વળી બોલ્યા, જે અમે સાધુને રાખીને 2 મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં જે સ્વામી શું કહે છે ને શું થાય છે, ને આપણે તો સોપો જ પડતો નથી, એમ કહીને બોલ્યા, જે ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત, એ વાતની ખબર જ નથી જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. એટલી વાત કરીને ડાબે પડખાભેર થયા ને સર્વ કીર્તન ગાવા લાગ્યા. પ્રકરણ 3 સમાપ્ત. સજાન સ્વામી મહારાજની જય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 8 હેતપ્રીત. જે મનુષ્ય મોહને વશ થઈ દુઃખને સુખ કરી માનતા હોય તે ક્યારેય સંતને ન માને, ને સંતને ન માને તેથી તેનું કલ્યાણ પણ ક્યારેય થતું નથી. તે 84 લખમાં હેરાન થતા ફરે છે. તમે અત્યંત ભાગ્યશાળી છો કે જગતથી પ્રીત તોડીને સાધુમાં કરી છે, ભગવાનમાં સુખ માન્યું છે. આવા ભક્તને જોઈ ભગવાન તેને આધીન થઈ જાય છે. જેમ બલિ રાજાનું રાજ ભગવાને છીનવી લીધું પણ તેને આધીન થઈ ગયા. સુવર્ણને ભઠ્ઠીમાં તપાવે પછી જ તેનો રંગ આવે છે. ભક્તની કસોટી પણ ભગવાન કરે છે ત્યારે તેની પ્રીત પરખાય છે. દુનિયાદારીનું અભિમાન હોય તો તે તાપ ખમી શકતો નથી, ને તે વિના શાંતિ પણ પામતો નથી. ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે, સુખ થાય છે. હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ન હોય, તેને તો સંતનો સંગ જેટલો ન થાય તેટલું દુઃખ મનાય છે. લોકમાં તો લોકની રીતે રહેવું પડે, પણ ખરી પ્રીત તો ભગવાનને સંતમાં દ્રઢપણે જોડી હોય, સત્સંગના નિયમ મુખ્ય કરીને દ્રઢ પાડતો હોય, સત્સંગમાં ન બેસતો હોય પણ સત્સંગનું કોઈ ઘસાતું બોલે તે ખમી શકે નહીં, શિર સાટે દ્રઢ પક્ષ રાખે તો તેનું કલ્યાણ સત્સંગી જેવું જ થાય છે. સત્સંગના નિયમ ન રાખે અને સત્સંગનો પક્ષ ન હોય, ને પોતાને સત્સંગી કહેવડાવતો હોય તો પણ તેને સત્સંગી ન જાણવો, તેને તો કુસંગી જાણવો. ભક્ત હોય ને ભક્ત સાથે લોભને વશ થઈ વેર બાંધે તો તેમાં અસુરનો પ્રવેશ થયો છે એમ સમજવું. ભક્ત સામે વેર કરવું એ હરિજનની રીત નથી. અંદર અસુર પ્રવેશ કરે ત્યારે સંત હિતની વાત કરે તો પણ તે મનાય નહીં. ઉધઈ લાગે પછી પર્ણ વિનાનું વૃક્ષ જેમ શોભતું નથી તેમ તે પણ શોભાહીન થઈ જાય છે. તેમ સંતના દ્રોહરૂપી ઉધઈ જો મૂળમાં લાગી ન હોય ત્યાં લગી તેને સત્પુરુષરૂપી માળી મળી જાય તો લીલુંછમ કરી દે. જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. એકે એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે, ને ઘસાતું વેણ તો ક્યારેય ન ઉચ્ચારે. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય તેણે મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખવી, મોટાના વર્તન સામું જોયા કરવું. તેની રીત ન શીખે તો કરોડ વર્ષ સુધી સત્સંગ કરે તો પણ મોટાઈ ન આવે. સત્સંગની જે રૂડી રીત છે તે અમે જેમ છે તેમ તમને કહી સંભળાવી. આ પ્રમાણે વર્તે તેને ત્યાગી કે ગૃહી જેવા છે તેવા પરખાઈ જાય છે. માટે જેની સમજણ દ્રઢ થાય છે તેનું જ અંગ સત્સંગમાં દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામતું જાય છે. આ વાત મોક્ષભાગી જનને અમૃત તુલ્ય છે, તે દિન દિન સાંભળવા તલસે છે. શ્રીનગરના ભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીહરિ કહે, જેવી કુળ કુટુંબમાં પ્રીતિ છે તેવી પ્રીતિ જો ભગવાન અને સંતમાં કરે તો તે તરત ભવ પાર થાય. હરિભક્તોએ ભગવાનને સંતમાં પ્રીતિ કરવી તે નિષ્કામ ભાવે કરવી, તેનો ક્યારેય અભાવ ન આવે એ મહિમારસ સહિતની પ્રીતિ છે. સંતના દર્શન દેવ ભગવાન જાણીને કરે ત્યારે દર્શન કરનારને સંત સાથે અધિક ને અધિક સ્નેહ વધે છે ને માયિક ભાવ ઘટતો જાય છે. જેમ માતા પિતા પુત્રની સેવા મળમૂત્ર ધોઈને રાત્રિ દિવસ કરે છે તો પણ અભાવ આવતો નથી, અને વળી જેમ પોતાના દેહનો મળ સૌ ધુએ છે પણ અભાવ આવતો નથી, કારણ તેમાં આત્મબુદ્ધિ મનાઈ ગઈ છે. આ હેતરૂપી માયા વજ્રસાર જેવી છે, એની બેડીથી કોઈ કાળે મુક્ત થવાતું નથી. પણ એવી આત્મબુદ્ધિ ને પ્રીતિ જો ભગવાનના સંતમાં થઈ જાય તો તે ભવના બંધનથી છૂટે છે.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 19/11/1978 ઉભરાટ. મંગલ પ્રવચન. પરમ પૂજ્ય સ્વામી શ્રી
સર્વગુણશાલિનં ચિરજીવ્યાપ્તં ચ દેવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુકૃતં નૈકાવતારાધિપમ્. જેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાધિગીતં વિભોં તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. ભગવસ્વરૂપ પરમપૂજ્ય કાકાપૂજ્ય કોઠારે સ્વયં મુકુંદ સ્વયં શાસ્ત્રી સ્વયં સંતો દેવસેવા બા મમા ગવનભાઈ કાંતિકાકા સમગ્ર મુક્ત સમાજ શિબિરના પૂર્ણાવધિના છેલ્લા દિવસે કાકાએ સુંદર ભાથું આપ્યું. જે વિચારો સાધન શું કરશે એનું ગજું કેટલું, ચામડાની દ્રષ્ટિથી મળેલો જે વેપાર એને પવિત્ર બનાવવા માટે નિર્ગુણ બનાવવા માટે સ્વામિનારાયણ ભગવાને સરળ માર્ગ મૂક્યો. કાકા અને કાંતિકાકા એવું એક સુંદર જીવન જીવ્યા. આજની આટલી જ કાકાની વાત વિચારીને જવાનો છે. બે ત્રણ સ્વામીના પ્રસંગ મને સહજ યાદ આવી ગયા. મેં ગઈકાલે કહેલું, આ સંતો મારા છે, હરિભક્તો મારા છે એટલું માનજો. મારા શબ્દની એમનો ડેફિનેશન હું કરું છું. આટલામાં નિર્વિકલ્પ સમાધિનું શું કૃષ્ણ પરમાત્મા અષ્ટાયુગની સ્થિતિ પછી પણ જે મેળવી શક્યા, એ સંસારમાં ખાતા પીતા હરતા બહેરા છોકરા દોરા સાથે બી રહેતા આપણે નિર્વિકલ્પ સમાધિના સુખમાં સહેજે જઈ શકીએ, એ સુખ માટે આવ્યા છે. એવું કોઈ સુખ છે જ્યાંથી પ્રકૃતિ પુરુષ સુધી ઝેર જેવું લાગે, એવું એક સમાજ છે જેના દર્શન કર્યા પછી બીજું દર્શન ઝેર જેવું લાગે, એવું એવું એક જીવન છે જે જીયા પછી બીજું નહીવત લાગે. અને આપણે એક બહુ સારી રીતે શરૂઆત કરીએ છીએ. તમે સૌ મારા વસ, અમે સારીમાં ગયેલા, અમને બહુ હાથ ધોવડાવતા બીજી બીજી ક્રિયાની કોઈ ખબર નહીં. નાનજી બાબા કરતા ડબલ મોટી ઊંચી બોડી અમારા એક તાજપુર વાળા સ્વામી હતા, બહુ ખબરદાર. એક પડે ને તો બીજી માગીએ નહીં. તે સવારના ભાવમાં બજારો છોકરો એ સાધુને હાથ દોડાવે, એને ખબર નહીં વચ્ચે આડો હાથ રાખવાનો. હાથ એટલા માટે રાખવાનો કે ધોનારના છોટા પેલા લોટા ઉપર ન જાય, જેથી લોટાને ફરી ઘસવો ન પડે, એટલે વચ્ચે હાથ રાખવો પડે. એટલે એને સીધું શરૂ કર્યું, ઘરમાં કર્યું હોય એમ. પેલાનું જે મશીન ફાટી ગયું ને, હજુ તો હાથ તો ધોયા નથી, કપાળમાં જે માર દીધી ને ત્યાંથી પેલી રસોડી બહાર આવી ગઈ, એવું આવ્યું છે. મારું સામાન્ય મશીન વિવેકી ને થોડું ગરમ, એટલે હું થોડો દૂર ઘોર્યો. પછી સ્વામી સ્વામી જ પૂજા કરે. હું જ્યાં બોલવાની એક શબ્દનું સૂચન કરવા જઉં છું, એટલે મેં સ્વામી તરફ જોયું, સ્વામી આશ્યા. મેં કોઈ ધીમે ધીમે ધોરણે શીખી તો જા. એ દાડે કોઈ સત્સંગની ખબર નહીં, 1955 ની વાત કરો છો. અમે અંદર જઈને બેઠા, તરત જ સ્વામીએ કહ્યું, તને છોકરા હું મહંસન તેઓ સેવક જેને પડીએ, કે આપણે એમ માનો કે આપણા મોટા ભાઈ આપણને પ્રસાદ આપ્યો, બસ. કેવું સીધું સાધુ જ્ઞાન છે, એના કેટલાય પ્રારબ્ધ કાઢી નાખ્યા છે, એને બચારાને ખબર ન પડે. આપણો વડીલ ભાઈ આપણને બે શબ્દ કહી જાય, આપણે જાણીએ છીએ, બહુ પ્રેમથી એને સ્વીકારી લઈએ છીએ. એટલે એક સત્સંગમાં પોતાપણાની જો ભાવના કેળવી જાય, પોતાપણાની, ક્યારે હૈયામાં છછુંદરા જેવું મન શાંત થશે, ક્યારે મન બચારું એના વિષયના પ્રવાહ બદલશે, ક્યારે એવા નગુના તમારા ઇન્દ્રિયો અંતગનો પ્રવાહ પ્રભુમય બનશે. અને ત્યાં એક સીધી ભાવના મૂકી દીધી, કાકાએ કહ્યું એમ, મારા બનાનું પોતા બનાની ભાવના અજમાવી જજો. એક જ મહિનો એથી ઘેર ગયા પછી હૈયું સૂનું હશે, પ્રશાંતિ છે, હૈયાના ભૂરા ગાઢનો પ્રણયના વારને લાગે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.